ಉಪಸಂಭವ ಭೀತಿ ಭೇದ ನಮಸುಖ ಸಂಪತ್ ಗುಣಾಂಬಿತಂ ವ್ರತದಾನಪವಿಯಾ ಫಲಂ ಸಹಜಾನಂದ ಗುರುಂ ಭಜೇತ ವರ್ಣಿವೇಶ ರಮಣೀಯ ದರ್ಶನಂ ಮಂದ ಹಾಸ್ಯ ರುಚಿರಾನನಾಂಬುಜಂ ಪೂಜಿತಂ ಸುರ ನರೋತ್ತಮೇ ಮುದಾ ಧರ್ಮಂದನಹಂ ವಿಚಿಂತೆ ತ್ವಂ ಶಾಂತ ತಂ ಕಾಂತಂ ತ್ವಂ ಕಾಂತಂ ಸರ್ವದೋಗತಂ ತ್ವಂ ಗತೇ ದ್ವೇಗ ದೇವ ತ್ವಂ ತ್ವಂ ಮಂದೇ ಪ್ರತಿಕಸುತಂ ಕೋಟಿ ಬ್ರಹ್ಮಾಂಡಾಧಿಪತಿ ಸರ್ವ ಅವತಾರಿ ಇಷ್ಟದೇವ ಭಗವಾನ್ ಶ್ರೀ ಸ್ವಾಮಿನಾರಾಯಣ ಸ್ವಾಮಿನಾರಾಯಣ ಸಂಪ್ರದಾಯ ದಕ್ಷಿಣ ವಿಭಾಗ ಅಧಿಷ್ಠಾತ ದೇವ್ ವಡತಾಲ್ ವಾಸಿ ಶ್ರೀ ಲಕ್ಷ್ಮೀನಾರಾಯಣ ದೇವರಿ ಕೃಷ್ಣ ಮಹಾರಾಜ್ ನಿಯತ್ರ ಛಾಯಾಮ ಸಾರಾಯ ಗಡಪುರ್ ಪ್ರದೇಶ ನ ಪ್ರಾಣ ಸಮಾನ್ ಗಡಪುರ್ ಪಿ ಮಹಾಜಾದಿ ರಾಜ ಗೋಪಿನಾಥ್ ಜಿ ಮಹಾರಾಜ್ ભાવનગર મંદિરમાં બિરાજમાન લક્ષ્મીનારાયણ દેવ આજના કથાપારાયણના શુભ પ્રસંગે સભામાં ઉપસ્થિત ધર્મકુળ આશ્રિત વાલા સર્વે અમારા સંતો શ્રીજીના લાડીલા ધર્મકુળ આશ્રિત વાલા સર્વે સત્સંગી હરિભક્તો સર્વ ધર્મ પ્રેમી સજ્જનો સર્વ મોક્ષ ભાગી જીવાત્માઓ દરેક ભક્તજનોને અમારા હૃદયપૂર્વક જય સ્વામિનારાયણ. આજે ભાવનગરને આંગણે પુનઃ એક વખત આ સત્સંગ સભામાં ઉપસ્થિત રહેવાનો અવસર પ્રાપ્ત થયો છે. પૂર્વ વક્તાઓએ આ સત્સંગ એની પ્રાપ્તિ એનો મહિમા આજે યજન કરીએ છીએ, આપણે આજે દાખલો કર્યો છે, એ દાખલાની સાર્થકતા, મનુષ્ય દેહની સાર્થકતા અને ભગવાનનો અપરંપાર જે શાસ્ત્રમાં મહિમા બતાવેલો છે એ સમજવાનો પ્રયત્ન કરેલો છે. જોકે વાત એવી વાત છે, આપણે એમ લાગે કે બોર્ડ ફેરીને એક એક વાત વારંવાર શા માટે કરવામાં આવે છે, પણ એ પાછળનું કારણ છે કે એક જ સત્ય સાધુની અંદર ભગવાને જે સિદ્ધાંતો નિર્માણ કરેલા છે, ઘણી વખત અમે વિચારો તમે તો તમને ખ્યાલ આવે કે મહારાજે આ પૃથ્વીની ઉપર મનુષ્ય ધારણ કરીને આટલો દાખલો કરવાની પાછળનો જો હેતુ હોય, ભગવાને જે જે દિવ્ય લીલા રીત કર્યા હમણાં ગઢપુરની અંદર જ એ વાત કરી અને આગળ સ્વામી થોડો આશા આપ્યો કે મહારાજે એ વૈચરણની અંદર જે કષ્ટો સહન કર્યા, જે દુઃખ તકલીફો સહન કરી, જે તપશ્ચર્યા કરી, આ તમામ કાર્ય કર્યા પછી મહારાજે સંપ્રદાયની સ્થાપના કરી અને સંપ્રદાયની અંદર પણ વર્તમાન એટલે કે તે વખતની સમયની અંદર જે ભક્તોને સુખ આપ્યું એવું જ સુખ આવતી પેઢીને એટલે આપણા સુધી પણ એ સુખની જે પરંપરા પહોંચી શકે એના માટે મંદિરો, શાસ્ત્રો, આચાર્ય પરંપરા, સંતો અને હરિભક્તોની એક એવી મીઠી જેને વાવડી કહેવાય પાણીની, જળની જેમ વાવડી, રણની અંદર જેમ મીઠી વાવડી મળે ને કેટલી તૃપ્તિ થાય, એવું આ ઘોરકળી કાળની અંદર આપણને તૃપ્તિ કરાવે એવો આ સંપ્રદાય અને એના અંગો આપણને આપેલા છે. ભગવાનના દિવ્ય ચરિત્ર જ્યારે આપણે શાસ્ત્રમાં શ્રવણ કરતા હોઈએ ત્યારે બે વાત અવશ્ય સમજવી જોઈએ. ભગવાનના બે પ્રકારના ચરિત્રો આવે છે, એક તો પરમાત્માના દૈવી ચરિત્રો આપણને દેખાય છે, દૈવી એટલે કે જેમાં પરમાત્માનું પરમાત્માપણું રહેલું છે. મહારાજે ગોવર્ધન તોલ્યો તો એ ઐશ્વર્ય પ્રતાપે યુક્ત ચરિત્ર હતું. મહારાજે કૃષ્ણ પરમાત્માએ રાસોત્સવની અંદર એક કાનને ગોપી એવા સ્વરૂપ ધારણ કર્યા તો ઐશ્વર્ય પ્રતાપ મહારાજનો એમાં પ્રગટ થતો હતો. શ્રીજી મહારાજે પંચાળામાં જયારે રાસ લીધો ને એક સંત, એક પાર્ષદ, એક ભક્ત, મહારાજનું એકી સ્વરૂપ, આવા જે ભગવાનના ચિત્રો છે જેમાં ભગવાનનું ઐશ્વર્ય દેખાતું હોય, સ્પષ્ટપણે આપણે જોઈ શકતા હોય કે આ સામાન્ય વ્યક્તિનું કામ નથી, આ માણસ કરી શકવા સંભવ નથી, એવા ચિત્રમાં એવી રીતિ થાય છે પણ એવી ને એવી સમજણ ભગવાનના માનુષી ચરિત્ર હોય, ભગવાને જે મનુષ્ય લીલાઓ કરેલી છે, શાસ્ત્રમાં તો બંને આવે, કથાની અંદર આપણને બંને પ્રકારના મહારાજ ચરિત્ર સાંભળવા મળે, એક પરમાત્માના દૈવી ચરિત્ર છે અને બીજા માનુષી લીલાઓ છે, પણ જયારે બંનેની અંદર સંભાવ રાખી અને આપણે કથાનું શ્રવણ કરીએ, એટલો મહિમા ભગવાનના ઐશ્વર્ય પ્રતાપમાં જણાય છે, એટલો જ મહિમા ભગવાનના માનુષી ચરિત્રની અંદર પણ આપણને જયારે જણાય, અને છતાંય આપણી અંદર જો કોઈ પહોંચી તા થોડો વિશ્વાસ આપણી અડગે અને હલાવી ન શકે એવી જ આપણી સમજણ જોઈ હોય, એમ સજુ પડી સાચી સમજણ આપણને અથાનો લાભ ખરેખર જે મળેલો છે, આપણા અનંત જન્મના પુણ્યકર્મ ઉદય રહ્યા એનો ફળ સ્વરૂપ પડેલો, એમાં કોઈ શંકા નથી. પણ આ પર થયા પછી આપણે આમાંથી કેટલું ગ્રહણ કરીએ છીએ, આમાંથી આપણા જીવન અંદર એટલું પરિવર્તન આવી શકીએ છીએ, એ બહુ મહત્વનું અંગ છે. આપણી વખતે મળીએ જીવામાં એટલી ખસાવવામાં આવે, વ્યસન મૂકી એવું જોઈએ, વ્યસન હાનિ કરે છે, બતાય એ વ્યક્તિથી વ્યસન ઉઠતો નથી. ઘણી વખત કોઈ વ્યક્તિ કોર કરવામાં આવે કે આ તારા દુર્ગમ છે, સ્વભાવ જ ખોટો, એને મૂકી દેવામાં આવે તો વ્યક્તિ અમકાતો નથી. એટલે મને જણાવે પ્રશ્ન કર્યો કે આ વ્યસન અમારે છોડવા જ પણ છૂટતા નથી, અમારે તો છોડવા જ પણ છૂટતા નથી, એ કહ્યું કે અમારે અમારો સ્વભાવ બદલવો છે, સ્વભાવ બદલાતો નથી. એની પાછળનું જ કારણ છે કે તમે મનથી દ્રઢા ન કરી. કોઈ પણ વસ્તુ હોય ત્યાં ગ્રસ્ત રોગ કરો, ઘરમાં બે જણાને જયારે ભગવાનું હોય ને, કોઈ પણ વ્યવહારિક બાબત હોય, પરિવારિક બાબત હોય, અને અંધાયેલ હોય અને કઈ ન ગમતું કોઈ બોલી જાય, એટલે આપણે મનથી રાજી થઈ જશે ના, જેને આપણે ખૂબ મનસો આવી જાય. અમારા જીવન અનુભવ ઉપર તમને સમજાવશું, અને જયારે ગુસ્સો આવી જાય એટલે આપણે એવું નિર્ણય કરી છે કે મારે જમવું નથી, રોસો થાય કે નહીં કરવું. અને જો જવાબ આપો ને આ મેં ભાઈ હારે રહ્યું ને, એટલે આ હાલ પહેરવો ને મારા મનમાં બે સંકલ્પ થયા, સંકલ્પ કહે પછી આપણી વાત આગળ સારો વાતાવરણ એવું થાય, બહુ હાલ પહેરાયો. પણ આમાં હું વિચારતો કે જો બે રીતે તકલીફ વધે, આમ રાજી હું જે કોઈ બધું પહેરો એ કોઈ ખૂબ ન લેશો, ખૂબ ખૂબ રાજી તમારા દાન ભાવ આટલું ને મળ્યો છે, અમારા હું તો ભાગ્યશાળી છું, ઘણી વખત કહું છું કે સાર વીડિયો આટલા બી લાલ જીપ્યા નહીં હોય, પણ આમાં બે તકલીફ વધે છે. એક તો આજે 35 ફૂટ નો પહેરાયો, કાલ 36 હશે, પરંતુ 37 હશે, તમારે તકલીફ છે કારણ કે ધરવાનું જ છું, અને આ હું આ તમને આપો એટલે હું તો નવ બેઠા ને આરોગ્ય તો મારું વજન વધે, મારે એની તકલીફ મને વધે, તમે લઈ વધવાની મારા વજન વધારવાનું એવું થઈને પૂરે. પણ કહેવાની પાછળનો ભાવાર્થ વાલા ભક્તો, આપણી મૂળ વાત ઉપર આવીએ કે આપણે કોઈ પણ વસ્તુ શાસ્ત્રની અંદર બહુ સુંદર સમજણ આપી છે, ભગવાનની ભક્તિ અને મોક્ષનું પ્રાપ્તિ કોણ કરી શકે છે? આ સંસારની અંદર જેટલા જીવાત્મા છે એને બે વિભાગની અંદર શાસ્ત્રકારોએ વહેંચેલા છે, એક દૈવી જીવમાં વહેંચેલા છે અને એક આસુરી જીવમાં વહેંચેલા છે. દૈવી સંપ્રદાય યુક્ત જે જીવ છે, જે ભગવાનનો ભક્ત જેને કહેવામાં આવે છે, એ ભગવાનની ભક્તિ માર્ગ ઉપર ચાલી અને મુક્ત બની શકે છે. એના દાખલાઓ આપણી પાસે ગણાય છે, આ બધા સંતોના નામ નંદ સંતોના છે, દાદા ખાચરના છે, અન્ય પરોક્ષની અંદર પણ સંપ્રદાયોની અંદર, વૈષ્ણવ સંપ્રદાયોની અંદર મીરાબાઈ જેવા છે, નરસિંહ મહેતા જેવા છે, એવા અનેક આપણને મુક્તોના નામ મળે કે જે સદગુણે યુક્ત હતા, એક સારા સંસ્કાર અને સારા સદાચારના જેને જીવનમાં જેને પિયુષ પીધેલા છે અને એવું જીવન જીવી અને એક ભક્તિનો એક લક્ષ્ય રાખી, ભક્તિ માર્ગ ઉપર ચાલી પરમાત્માને પામવાનું લક્ષ્ય રાખી અને ભગવાનના આપણે નંદાઈ ગયા. અને બીજો જે જીવ છે એ આસુરી જીવ છે. આસુરી જીવ એની વ્યક્તિ શેનાથી ખબર પડે? આપણે આપણી જાતને સંતુલન કરવાનું છે કે આપણે શેમાં છીએ, દેવીમાં છે કે આસુરીમાં છે. આસુરી જીવના કઈ રીતે ખબર પડે? એના લક્ષ્ય બતાવ્યા છે, દંભો દર્પો અભિમાનસ્ય ક્રોધ પુરાસ્ય મેવચ અજ્ઞાન ચિત્ત ભાવસ્ય પાર્થ સંપદામ આસુરી. ગીતાની અંદર આ શ્લોકથી મહારાજે અસુરી જે અસુરી તત્વ છે એના અંત બતાવ્યા છે કે આટલા ગુણો હોય એમાં એક બહુ મહત્વનો ગુણ બતાવ્યો છે, જ્ઞાન. આજે આપણે કથાનું આજે શ્રવણ કરીએ છીએ, કંઈક મેળવવા કંઈક શીખવા આપણે અહીંયા એકત્રિત થયા છીએ. આપણા જીવનની અંદર રહેલો જે અંકાર, આપણી દેહની રહેલો અંક છે, આ હૃદયની કોઈ અંકાર છે દૂર કરવા એકત્ર છે. એ અંદર જે અજ્ઞાન, એ જ્ઞાન માટે તમે એમ ભગવાન શ્રી કૃષ્ણ ચંદ્ર કહે છે કે અગ્નિ પુરુષ છે એને બે ગુણી અને ભિક્ષુ અને જ્ઞાન નથી જ્ઞાની પણ છો કે જેને પ્રવૃત્તિ નું જ્ઞાન થી જેને નિવૃત્તિ નું જ્ઞાન થી શું કરવું જોઈએ? પ્રવૃત્તિ આપણે કર્મ કરીએ, કર્મ સાક્ષે કરવાય, કૃપા કરીએ, ક્રિયા છે કેવું તો એક પ્રવૃત્તિ એને રહ્યા કે કોઈ વસ્તુ ની તમે પ્રેરી રહ્યા છો, તમે કાર્ય કરો એ કહેવાય. અને બીજું કર્મ તમે વૃત્તિ પણ કરો, અમુક વસ્તુ નો તમે ત્યાગ કરશો, અમુક નો ત્યાગ કરો તે પણ કર્મ છે. એનું દ્રષ્ટા તમને સમજાવો ટૂંકી અંદર. આપણે માવે જયારે આવાપુર માં કે આવે નિયમ લેતા હોઈએ, એટલે ઘણો વખત તો એવો નિયમ લે મારે આવા નાળાથી પ્રદક્ષિણા કરવી, 100 દંડ કરવા, આવા નિયમ લો ને વળી પણ કઈ બધા પડ્યા હો. તમે નિયમ લો, એ નિયમ ની અંદર વિશેષ પ્રવૃત્તિ મેં કરો. તમે આ મારા ફેરવી, તમે ભગવાન ની ધ્યાન કર્યું, તમે કોઈ જાતના શસ્ત્રો વાંચ્યા, આ બધા વૃત્તિ ના કરો. અને વ્યવહાર પણ દર્શન મળી શકો, આપણે ખાઈ છી બોલીએ વ્યવહાર છીએ, બધા વૃત્તિ કાર્ય, નોકરી કરશો, ધંધો કરો છો, વ્યવહાર કરો છો, ખેત કરો છો, આ બધા પ્રવૃત્તિ સાધન, આ પ્રવૃત્તિ પ્રકારનું કર્મ છે. અને એની તમે નિવૃત્તિ પણ એક પ્રકારનું કર્મ કર છે. આવું કે પ્રકારની વૃત્તિ? આપણે નિયમ લઈએ, તમે આ અનાજ એક મહિનો અનાજ નહીં ખાઈએ, અમે એક મહિનો ઘી નહીં ખાઈએ, નિવૃત્ત કરી છોડને. આપણે કઈ વખત એવો નિર્ણય કરીએ છીએ કે એક મહિનો અમે ક્રોધ નહીં કરીએ, કરો છો નિયમ લો ને. હા, પ્રવૃત્તિ અજ્ઞાન શબ્દ વાળા તો હું સમજાવું કે જે ભગવાન જયારે અને આપણા શાસ્ત્રો ની અંદર અંતતો એ વાંધવા પણ સમજાવવા પ્રયત્ન કર્યો છે, એ વિવેક કોને કહેવાય? પ્રવૃત્તિ એ નિવૃત્તિ જેને જ્ઞાન છે એને સારું જ્ઞાન કે ભાઈ મારે શું કરવું જોઈએ અને શું ન કરવું જોઈએ એનો એને વિવેક છે. ત્યારે એમ કહેવાય મહારાજાને લખ્યું છે સત્સંગીજી ની અંદર આગળ શિષ્યમાં કે એને સદ સદ વિવેક છે અને મહારાજે મોક્ષ ઉકેલો છે. મોક્ષ નો અધિકારી કોણ બને? મોક્ષ એ છે કે મોક્ષ નો અધિકારી કરે મેં કે જયારે સરસ વિધિ ખબર હોય, સારું નરવું એને જ્ઞાન હોય, પ્રવૃત્તિ નો માર્ગ ખબર હોય, નિવૃત્તિ નો માર્ગ ખબર હોય, શું ન રહેવું એની માટે પાછામાં પાછો વિશ્વાસ જોઈએ. આપણે માત્ર જ્ઞાન છે, માત્ર સમજણ છે અને છતાંય છૂટતું નથી. જેમ મેં તમને દ્રષ્ટાંત દીધું ને હમણાં કે વ્યસન છે પણ છૂટતું નથી. પણ તમે એક નક્કી કરો, ઘરમાં જયારે બે માણસને બોલાચાલી થઈ હોય અને ગૃહસ્થાશ્રમમાં વ્યવહારિક થાય, હવે અમને અનુભવ થાય છે, કોક વખત મોડું થયું હોય, વહેલું પહોંચ્યા હોય ઘરે, એટલે આ બધા પ્રશ્નો આવવાના. પણ આ જયારે પ્રશ્ન આવે ને એની અંદર માનો કે આપણું મન એક વખત નારાજ થઈ ગયું, નારાજ થઈ ગયું એટલે આપણે કહીએ કે અમારે જમવું નથી. આવું કરો છો કે નહીં? કોઈ દિવસ ખોટું ન બોલાય હો, કરતા જ હોય મને વિશ્વાસ છે. મનુષ્ય સ્વભાવ છે ને, આપણે મનુષ્ય દેહમાં બંધાયેલા છીએ એટલે એમાં કોઈ ખોટું નથી, કોક દાડો ચાલી જાય. પણ કહેવાનો ભાવાર્થ એ છે કે જે દિવસે આપણે નક્કી કર્યું કે આજે અમારે જમવું નથી, પછી આપણને ગમે તેટલું ભાવતું વસ્તુ બનાવી હોય પણ આપણે હઠ મૂકીએ છીએ કે નહીં, નથી ખાવું કરીએ છીએ કે નથી કરતા? કેમ કે અહીંયા એક વખત મનથી દ્રઢ કરેલું છે, પછી કદાચ ભાવતું હોય, મન લલચાતું હોય ને તો ઓલી બુદ્ધિમાં એમ રહ્યા રહ્યા પ્રેરણા કર્યા કરે કે જોજે હું મોઢેથી શબ્દ નીકળ્યો છે, હવે શબ્દ ફરવો ન જોઈએ. આ જે દ્રઢતા છે, આ એક દ્રષ્ટાંત સમજાવું છું વાલા ભક્તો, લૌકિક દ્રષ્ટાંત મારા આમ તો પ્રકૃતિની બહાર છે, આવું લૌકિક દ્રષ્ટાંત બહુ નથી દેતો અને ઘર વાત બિલકુલ કરું બહાર, પણ જરાક વાતાવરણ બધા બહુ ભય થઈને બેઠા છો ને, મારે જે શાસ્ત્ર નો ભાવ સમજાવવો છે એટલા માટે આ દ્રઢાંત હળવા દીધા છે. પણ કહેવાની પાછળનો ભાવાર્થ કે જેમ એ મન નક્કી કરો છો, પછી ગમે તેટલું લાલચ આવતી હોય, ગમે તેટલું ભાવતું મૂક્યું હોય, પણ એક વખત મન નક્કી કરે નથી ખાવું એટલે આપણે નથી ખાતા એમ દ્રઢતા રાખીએ છીએ. એ જ રીતે જે એક વખત આપણને મનમાંથી ઉતરી જાય, મહારાજે વચનામૃત બહુ સારા શબ્દો એની અંદર દ્રષ્ટાંત બહુ સારા દીધા મહારાજે, એક વખત જે મનનો ત્યાગ કરીએ પછી એની પાછું જોવાનું મન થતું નથી, એને મનમાંથી જ ઉતારી દીધું, એના પછી એની પાછળ આપણું વૃત્તિ આકર્ષાતી નથી. એમ પ્રવૃત્તિ અને નિવૃત્તિ આ બેઉ પ્રવૃત્તિ, શેની પ્રવૃત્તિ? તો આપણા આપણા દરેક કર્મને ભગવાનને આધીન રાખી, ભગવાનને લક્ષ્યમાં રાખી આપણે પ્રવૃત્તિ માર્ગમાં જઈએ અને ભગવાનથી જે પણ આપણને પાડતા હોય, સિદ્ધાંતથી જે આપણને પાડતા હોય, ધર્મથી જે પાડતા હોય, એવા તમામ માર્ગોને આપણે નિવૃત્તિ કરીએ. આ પ્રવૃત્તિ અને નિવૃત્તિનો જો આપણે માર્ગ શીખી ગયા સાચો ચાલવાનો, તો જીવનમાં ક્યારેય આપણું પતન થવાનું નથી, ક્યારેય વિઘ્ન આવવાનું નથી. અમે આજે દાખલો કરવાની પાછળનો હેતુ, આજે સત્સંગ સમાજને આ સત્યનું શિક્ષણ આપવાનું છે. જોકે ભાવનગર સત્સંગ સમાજ અમે અવારનવાર પહેલા પણ અહીંયા પારણમાં આવે, મારા ખ્યાલથી એક વખત આજ મેદાનમાં એક વખત પહેલા પણ કઈક કથા આપણે કરેલી છે
હે,
અને પાછળમાં આના જેવું કઈક વાતાવરણ નજીકમાં, હા એવું મને લાગ્યું. આપણે રાત્રે તે વખતે મારા ખ્યાલથી મહારાજશ્રી પણ જોડે હતા. હા, પણ અવારનવાર જયારે અહીંયા આવીએ છીએ અને જે હરિભક્તો નો ચડતો ગઢડા, અમારે એસપી સ્વામી વાત કરી ને કે ગઢડા દેશનું આ જિલ્લાનું ગામ કહેવાય, અને જિલ્લાનું ગામ એટલે શિરમોર હોવું જોઈએ. અને આજે અમને કહેતા આનંદ થાય છે કે ભાવનગર નો સત્સંગ સમાજ શિરમોર છે. અને આ તમે હાર પહેરાવ્યો એટલે કહું છું, એમ ન માનશો, આ હૃદયની વાત કરું છું. કારણ કે સારા જયારે પ્રસંગો હોય, સારા વાતાવરણ હોય, સારો વ્યવહાર થતો હોય અને બરાબર લાડવાના પ્રસાદ ઉછળતા હોય, અને ત્યારે સત્સંગમાં જે માણસ આવે અને બરાબર કપરા સમયની અંદર પણ એ જ નિષ્ઠાથી, એ જ ભાવનાથી અને એ જ શ્રદ્ધાથી ગોપીનાથજી દેવનો નિયમ નિશ્ચય ને પક્ષ રાખે, ત્યારે એને સાચા અર્થમાં સત્સંગ ગણે. સારા દિવસોમાં તો દરેક એનો લાભ લેવા આવતા હોય, પણ જયારે કપરા સમયમાંથી ગોપીનાથજી દેવ સંપ્રદાયની અંદર જયારે કોઈ વાતાવરણ આપણા વિટમણા જયારે ચાલતી હોય, વાદળો ઘેરાયેલા હોય સંકટના, અને એવા સમયની અંદર પણ આપણી ઈષ્ટા જયારે ફરે નહીં, આપણી વફાદારી રહે, ત્યારે જ આપણે આ અર્થમાં સત્સંગ શીખ્યો એમ ગણાય. અને ભાવનગર સત્સંગમાં એની અંદર એ પરીક્ષામાંથી પાર ઉડે છે. જો કે ઘણા એના હજુ અંદર થોડી ઘણી અચારો હશે, પણ આપણે એને જાહેર કરવી નથી. મારો કહેવાનો ભાવાર્થ એ છે કે આપણે આપણી જાતને, જે મેં દૈવી અને આસુરી જે સંપ્રદાય જે જીવાત્માની વ્યક્તિ બતાવી શાસ્ત્ર પ્રમાણે, એ વ્યક્તિની અંદર આપણે શેમ આવીએ છીએ? આપણે ભગવાનની આજ્ઞા પાલન કરનારમાં છીએ કે ભગવાનની આજ્ઞાનો લોપ કરનારમાં છીએ? આપણે અજ્ઞાનીમાં છીએ, આપણે જ્ઞાનીમાં છીએ? આપણે સત્સંગની અંદર ભગવાનના આશ્રિતમાં છીએ કે ભગવાનથી વિમુખ છીએ, એમાં છીએ? આનો નિર્ણય આપણે જાતે કરવાનો છે. આંગળી પકડીને બાળકને અવતર ક્યાં સુધી ચલાવે? કે એને પાપા પગલી શીખવાડવાની હોય તો પાપા પગલી કરાવે, કદાચ એનાથી વિશેષ કરો તો 2-5 વર્ષ જરા સુરક્ષિત એને આવતો થાય ત્યાં સુધી એનો હાથ ચાલે, એની સુરક્ષા થાય. પણ એક સમય એવો આવે કે હાથ છોડી અને બાળકે પોતાની શક્તિથી અને પોતાની સમજણથી આગળ વધવું પડે, અને સમાજમાં તે વખતે જે પ્રશ્નો આવે એના નિર્ણયો જાતે કરવા પડે. એમ સત્સંગની અંદર તમને પિયુષ પાઈને તમને સાચા સત્સંગના જે પાયાના જે સિદ્ધાંતો છે એને તમને શીખવાડી, એને તમને સમજાવી, અને તમને જયારે મજબૂત કરવામાં આવે પછી એ મોક્ષ માર્ગ ઉપર, એ ધર્મ માર્ગ ઉપર, એ સંગ માર્ગ ઉપર અગ્રેસર થવા માટે આપણામાં કેટલી હામ છે એનો નિર્ણય આપણે કરવાનો છે. હરિનો માર્ગ તો છે સુરાનો નહીં કાયરનું કામ, જોને આપણે નંદ સુંદર બહુ સુંદર એના વર્ણન કર્યા છે કે, અને આ સુરતાનું કાર્ય શા માટે? હરિનો માર્ગ છે સુરાનો એનું કારણ શું છે? કારણ કે કળિયુગની અંદર બહુધા પ્રકારના વ્યક્તિ, જે બહુધા જે લોકો છે એ બધા સરળતાને ગોતે છે. સરળ માર્ગ હોય ને, ટૂંક માર્ગ હોય, વહેલું આપણને લાભ કરતા હોય, સ્વાર્થ વૃત્તિને પોષતા હોય અને પ્રલોભનથી જે અંજાવી દેતા હોય, પણ આકર્ષીને જ અંજાવી દેતા હોય એવો માર્ગ લોકો વહેલા પસંદ કરે છે, પણ એનું પરિણામ એમને તાને પણ ખબર નથી. જ્યારે કે સત્સંગની અંદર સાચો જેને સિદ્ધાંતથી જે મજબૂત થયેલો વ્યક્તિ છે એ હંમેશા સાચો માર્ગ, સારો માર્ગ નહીં પસંદ કરે, પણ સાચો માર્ગ પસંદ કરશે. કે ભલે એની અંદર આપણને થોડી કઠણાઈ આવે, થોડી વિટમણાઓ આવે, પણ એ માર્ગનો અંત એ નિશ્ચિત ભગવાનના ધામ સુધી લઈ જનારો છે. માટે એ માર્ગ પસંદ કરી માટે ચાલવાનું છે. મહારાજને રાજી કરવાના તો ઘણા ઉપાયો છે, પણ સર્વની અંદર મોખરે જો મહારાજે કોઈને સ્થાન આપ્યું હોય તો મહારાજે કીધું, ધર્મે સહિત ભગવાનની ભક્તિ. ધર્મને રાખીને ભગવાનની જે એકાંતિક ભક્તિ કરવી, એનાથી મહારાજ જેટલા રાજી થાય છે એટલા બીજા કોઈ સાધનથી થતા નથી, એવું વચનામૃતમાં મહારાજે પ્રમાણ દીધું છે. અને ભક્તિ કરીને અજ્ઞાની વ્યક્તિઓ પણ, જેને કોઈ દિવસ શાસ્ત્ર વાંચ્યા નથી, જેને કોઈ દિવસ વેદ પંડિત પુરાણો ભણ્યા નથી, પણ છતાંય જે ભગવાનની જેમ એક દ્રષ્ટાંત દીધું કે જેમ ગોપીઓનું દ્રષ્ટાંત મહારાજે દીધું, એવા જ દ્રષ્ટાંતો આપણા સંપ્રદાયની અંદર મહારાજે વિદ્વાન પંડિત એક સંપ્રદાયના બહુ વિદ્વાન પંડિત, વેદ ભટ્ટ જેને કહેવાય એવા વિદ્વાન પંડિત હતા, એનું નામ લખું, મહારામ ભટ્ટનું નામ લખું, આ એક નાના સ્થાનથી દઉં. ત્યારે કોઈએ દિનાથ ના નામ ભરેલી ગયા કે તમે સ્વામિનારાયણ નામ કરો છો, સ્વામિનારાયણ મયામ જેવા અભનું નામ લખ્યું,
અને તમે તારા વિદ્વાન છો અને તમે આ ભણેલા છો, પણ તમારી દરથી મારું નામ શિક્ષાપ્રીમાં રાખ્યું નહીં. વિનાથ ભટનામમાં શંકાવી કે મારે વાત સત્વની અંદર આ સ્વામિનારાયણ ભગવાન કેમ માનું. વિનાથ ભટનામમાં શંકાવી અને હજુ આ પ્રશ્ન તમને આપણા શસ્ત્રો પણ બતાવશે. આજે પણ તમે ગામ જાઓ, આમોદ ભરૂચ વાસે ગામ છે, અને ત્યાં એમના ત્યાં સતંગીઓ આ વાત એને દ્રઢ કરી એમને લીધેલ છે અને રાખેલ છે કે એમને જયારે પ્રશ્ન થયો ત્યારે મહારાજે એક દૈવી બુદ્ધિ એક રાક્ષસ છે એને દીકરીની અંદર એને પ્રેર માર્ગની ઈચ્છા જે રાક્ષસ પ્રવેશ થયો હોય એનો પછી કોઈ જાય ક્યારે પણ હાથે ભાઈ ફયા વિદ્વાન સત્સંગમાં જાણતા ઘણા ગયા જાણે ઘણા દોરા બધે માનતા સંતો પાસે હરિભક્તો પાસે જ્યાં ગયા મળી ત્યાં ગયા, પણ કોઈ જગ્યાએ ઠેકાણું પડ્યું નહીં. અંતે મહારાજ પાસે ગયા. મહારાજે કહ્યું આનો ઉપાય મારી પાસે નથી, તમે મહેરામ ભટ્ટ પાસે જાઓ તો તમને એનો ઉપાય મળે. એટલે ઓલા દીનાનાથ ભટ્ટને મનમાં એમ થતો હતું કે હું વિદ્વાન અને ઓલો અભણ. એટલા ભાવ હોય ને, અહંકાર હોય, મમત જે અહમ હોય એ કોઈ દિવસ આપણને સાચા પાસે જીવા દે નહીં. એટલે એક વખત તો મનમાં થયું, પણ એ જે પીડા હતી ને પીડાનું દુઃખ વધારે હતું. એટલે અંતે મહારામ ભટ્ટ પાસે ગયા અને મહારામ ભટ્ટને વાત કરી ત્યારે મહારામ ભટ્ટે પાણી આમાં લઈને એક જ સંકલ્પ કર્યો કે મેં જો મારા ઈષ્ટ હરિકૃષ્ણ મહારાજ ભગવાન સ્વામિનારાયણને સાચા હૃદય જો ત્યાં હોય તો આ દુઃખ દીકરીનું દુઃખ દૂર થઈ જાય. એમ કરીને પાણી છાંટ્યું એ દીકરીનું દુઃખ દૂર થઈ ગયું. ત્યાં દીનાનાથ ભટ્ટને ખબર પડી કે હું વેદ ભણેલો છું, હું વેદ ભણેલો છું, કર્મકાંડ જાણનારો હું વિદ્વાન છું, પણ જેવા દીનાનાથ ભટ્ટે જેવા મહારાજ ભટ્ટે સ્વામિનારાયણ ભગવાનને ઓળખ્યા છે એવા મેં ઓળખ્યા નથી. વિવેક સે સબ હોત હે નહીં પડાઈ કો વેદ, પડર ભી રાક્ષસ રહા રાવણ ચારો વેદ. રાવણ ચાર વેદ નો જ્ઞાતા હતો, પણ એનામાં વિવેક જયારે શૂન્ય થયો એને સતત નીતિ ન જયારે ખ્યાલ રહ્યો ત્યારે ભગવાન રામચંદ્ર અને જગત જનની માતા સીતા ઉપર એને કુદ્રષ્ટિ કરી અને આજે એને વિનાશ પતંગે નોતર્યા. એમ આપણા જીવનની અંદર આપણે શું પ્રવૃત્તિ કરવી, શું નિવૃત્તિ કરવી, આપણા જીવનને શેનાથી દૂર રાખવું અને શેમાં કરવું એ આપણે નક્કી કરવાનું છે. અને એ કરવા માટેનું સર્વશ્રેષ્ઠ જો આપણી આંખો, આપણે એમ કહીએ છીએ ને કે આંખોને આંખોથી અંધકાર દૂર કરી અને ભગવાનના તરફ જો આપણને કોઈ જો આંખો અંધકાર દૂર કરી પ્રકાશ આપનારું હોય તો એ આપણા શાસ્ત્રો છે. અને એમાં પણ જયારે અમારા નિત્યસ્વરૂપ સ્વામી બહુ સુંદર રીતે, કારણ કે મેં ઘણી ખાઓમાં સાંભળેલા છે અને મને એ જ કથા ગમે છે જેમાં શાસ્ત્રોની વાત હોય, ગામ ગ્રામ્ય વાર્તા થતી હોય, લોકજનની વાતો થતી હોય, એવી ગામ ગપાટા મારનારા તો ઘણા મળતા હશે, પણ શાસ્ત્ર ને જે વાંચીને સમજાવનારા. અમે સવારે જામમંત્રી હતા ત્યાં અમારા ગોપાલ સ્વામી અમરેલીના બહુ નાના સંત છે પણ સારી કથા. અમને એમ થાય ઘનશ્યામ સ્વામી અહીંયા ગઢપુરની અંદર કથા વાંચતા હતા સત્સંગી જીવનની, પણ એક વખત એમ મનમાં થાય કે આ શાસ્ત્ર ની અંદર જે ભગવાનને જે પણ નિરૂપણ કરેલું છે એ આપણી આંખ સમક્ષ અદ્રશ્ય ચાલી રહ્યું છે. આવું જયારે આપણા મનમાં ભાવ થાય અને આપણે ઓતપ્રોત થઈએ તો જ ભગવાનને સાચા આપણે જાણ્યા કહેવાય, તો જ આપણે આજે સત્સંગની અંદર જે દાખલો કરીએ છીએ આપણો સફળ થાય. વાલા ભક્તો, વધારે સમય નથી લેતો, હજુ આજે ચોથો દિવસ છે, હજુ આગળ ભગવાનના એવા ઘણા ચરિત્રો આવશે, પણ એક તમને ભલામણ ચોક્કસ હું કરીશ કે આ કથાનું શ્રવણ માત્ર એક કાને સાંભળી અને બીજા કાને કાઢી નાખવા માટેનું આપણે કરતા વૈતરું નથી. આને કાને સાંભળો એટલે હોંરું અંદર ઉતારજો, અને અંદર ઉતરાવ્યા પછી પણ અપચો ન થઈ જાય એના માટે એને પચાવજો, એનું મનન કરીને એને વાગોળજો. ઓલી ભેંસ હોય ને એને મોઢામાં જે અનાજ લે ને પછી એને વાગો, શું કે શું કે પાછળ વધે. તમને ડોક્ટર આવો કહેવાય, વિજ્ઞાન એવું કે છે એટલું વધારે થાવો એટલું તમારું વહેલું પચે. મનન ને નિધિ આવું અમારા શબ્દમાં કહીએ તો શ્રવણ મનન નિધિ કહે, અને લોકભાષામાં કહીએ તો સાંભળવું પછી એને વાગવું, એને સાંભળવું, એને મનન કરવું, એને વિચારવું, અને એવું જે મનન કર્યા પછી પતે એનું આપણને ગુણ થશે, એ આપણા નકરતા હશે, એટલી આપણી મજબૂતાઈ મજબૂતાઈ હશે, અને એટલી મજબૂતાઈ હશે એટલે પછી ગમે તો આ કયું આંધી આવે તોફાન આવે થોડું મુકોઈ આવી છે. આપ શ્રદ્ધા ક્યાંય ન પૂછે આપણે આ જેમ નહીં મારી હોય અને એક પછી કિલો વાળો ખરે નહીં, એવું જ દ્રઢા આપણે કરીએ અને ભગવાન દેવ તું એક ભગવાનને ઓળખવામાં તો પછી આપણે પૂર્ણ પુરુષોત્તમ નારાયણ હરિ રહ્યા છે થોડી નિષ્ઠા. અને બીજું જે ભગવાન સિદ્ધાંત શાસ્ત્ર લખે છે શ્રીપદમાં જરિયા દાંધી એ અમારા જીવનનો ધ્યેય છે. આવી જયારે જીવન લક્ષણ કરીને ચાલીએ તો ભગવાન ચોક્કસ આપણા પર રાખી રહે અને સદન જેમ ચતો ને ચડ કરાશે ચડો ને ચતો રહેશે એવો હરમેશ ચતો જન રહે. આપણા જીવનમાં કે પતન કે પીછે હટવાનો વારો આવે નહીં, એટલે જીવન ઉતારીએ અને બાહ્ય બંને શુદ્ધિ રહેશે. આપણી અંતકરણ ની શુદ્ધિ રહેશે અને બાહ્ય શુદ્ધિ સત્સંગના નિયમોમાં રહો એટલે બાહ્ય શુદ્ધિ રહે અને ભગવાનની ચરિત્ર અને ભગવાનના જે સિદ્ધાંત છે એનું મનન કરવાથી વારંવાર એને વાગોળવાથી આવું અંતરણ પણ ચોખ્ખું થાય એટલે અંતર અને બાહ્ય અન્ય શુદ્ધિ આપણી જળવાય તો પછી અક્ષરધામના માર્ગમાં વિક્ષેપ શું છે કોઈ વિક્ષેપ નથી અંતર અને બાહ્ય મન આપણું જે ચોખ્ખું કરેલું છે આપણી શુદ્ધિ છે તો ભગવાનના ધામમાં જવા માટે આપણે 100% લાયક છીએ અને ભગવાન સામેથી કાંડું જાળીને લઈ લે અમારો હરિભક્ત મહારાજ સામે કાંડું જાળે કે આ મારો હરિભક્ત છે આપણે ભીડમાં કદાચ ભીડમાં જાજામાં હોય ને તો મહારાજ પકડે આમ આપણે ભગવાનને માટે ભગવાનને રાજ કરવા છે ભગવાનને પરાણાકી ખેંચવાની જરૂર નથી મહારાજ સામેથી જો અક્ષરધામનો અધિપતિ તમારા મારા કલા માટે પૃથ્વી ઉપર આવ્યા હોય તો આપણને અક્ષરધામમાં નહીં લઈ મારું આવ્યા હતા અહીંયા આવવાનું કારણ શું હતું પૃથ્વી ઉપર જીવાત્માનું કલ્યાણ થાય ભગવાને ધામમાં લઈ જવા છે એટલા માટે જ મહારાજ આ પૃથ્વી વિશે ધાર્યા અને આપણે એ વસ્તુને સમજી આપણે જીવન માંગીએ તો આપણું લક્ષ્ય આપણને તરત હાંસલ થાય એટલે ભાવનગર સત્સંગમાં જ આ સુંદર જે આયોજન કર્યું છે ખાસ કરીને માતુશ્રીના કૃપા પાત્ર જે બધા બહેનો છે એમને પણ જે સંકલ્પ થયો છે અને સત્સંગ સમાજે બધાએ જે એકરૂપ થઈ અને આખું આયોજનમાં બધાએ સહકાર આપ્યો છે બધા ભગવાન શ્રી હરિ એ સર્વને ખૂબ ખૂબ શક્તિ આપે અને જીવનની અંદર ભક્તિ કરવાનો જે યોગ છે એની પ્રેરણા બુદ્ધિ શક્તિ એમને કાયમ મળતી રહે અને વધારે ને વધારે સત્કાર્યોની અંદર પ્રવૃત્તિ રહે એવી ભગવાન શ્રી હરિ ચરણારવિંદમાં પ્રાર્થના કરું છું. પરમ પૂજ્ય આચાર્ય મહારાજ શ્રી અજેન્દ્ર પ્રસાદજી મહારાજ શ્રી વતી તથા અસો પરમ પૂજ્ય ગાદીવાળા માતુશ્રી સારા સ્ત્રી ભક્ત સમાજને અનેક અનેક આશીર્વાદ આપી ભગવાન સર્વનું મંગળ કરે એવી પ્રાર્થના કરી અને મારી વાણીને વિરામ.